நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜாயானம் நமோ லோயே சவசாஹூனம் அரிஹந்த ஜேஸ்வரூப சமஜாவினா பாம்யோ துக்கயனன் சமஜாவியூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். திரவ்ய குண பரியாய விஷய அப்படி ચાલી રહ્યો છે. વિશ્વ દ્રવ્ય અને ગુણ આની આપણે ચર્ચા કરી. નાવ વી આર બેસિકલી સ્પીકિંગ અબાઉટ વોટ ઇઝ પર્યાય. પર્યાયનું સ્વરૂપ શું છે, પર્યાય કોને કહેવાય, પર્યાયના કેટલા ભેદ છે, પર્યાયનું પરિણમન કેવી રીતના થાય છે, એની શું વ્યવસ્થા છે એ આપણે જોઈ રહ્યા છીએ. જીનાગમનો અત્યંત મહત્વપૂર્ણ વિષય આ દ્રવ્ય ગુણ પર્યાય છે. ધીસ ઇઝ એઝ વી સ્પોક લાસ્ટ ટાઈમ ઓલ્સો, ધીસ ઇઝ ધ માસ્ટર કી ટુ અન્ડરસ્ટેન્ડ જૈનિઝમ. પર્યાયની આપણે જે ચર્ચા કરી એમાં આપણે પહેલા તો એની પરિભાષા જોઈ કે પર્યાય કહેવાય કોને. તો લાસ્ટ ટાઈમ વી હેડ સ્પોકન અ લોટ અબાઉટ two angles how to see a substance. એક જ વસ્તુને જોવાની બે દ્રષ્ટિ, એક જ વસ્તુને જોવાના બે દ્રષ્ટિકોણ, બે એંગલ, એની આપણે ચર્ચા કરી. When we are seeing the different forms of the substance, so that different changing form of the substance, the changing form of the substance is called paryaya. The substance when we are seeing it in the changing form, so the changing form of that dravya, last time we had spoken this ki dravya alag che ne paryay alag che, eva be part substance ma nathi. This is very important to understand ki dravya kai alag ane paryay kai alag, be alag alag bhag dravya ma che em nathi. Apne shu vat kari ki je dravya આખું પરિણમે છે એ જ દ્રવ્યને આપણે જયારે પરિણમતો જોઈએ, બદલતો જોઈએ, તો એનું નામ છે પર્યાય. અને એ જ દ્રવ્યને જયારે આપણે કોન્સ્ટન્ટ જોઈએ, ચેન્જ થતો ન જોઈએ, નિત્ય જોઈએ, તો એનું નામ છે દ્રવ્ય. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો. હવે એના પછી આપણે એટલે માટે પર્યાયની એક ડેફિનેશન બનાવી, અને ડેફિનેશન એટલી બધી સરસ છે, દ્રવ્યમાં રહેવાવાળા ગુણોના પરિવર્તનને, એટલે કે દ્રવ્યના પરિવર્તનને કહો કે દ્રવ્યમાં રહેવાવાળા ગુણોના પરિવર્તનને કહો પર્યાય, તો એક જ વાત છે. અગેન, દ્રવ્યના પરિવર્તનને, દ્રવ્યના બદલાવને, દ્રવ્યના ચેન્જને, ધ ચેન્જિંગ ફોર્મ ઓફ ધ દ્રવ્ય, તો દ્રવ્યના બદલાવને પર્યાય કહે છે. અને એને અગર આપણે ઇલેબોરેટ કરવું હોય તો દ્રવ્યમાં રહેલા ગુણોના પરિણમનને, પરિવર્તનને, પ્રતિ સમયના પરિવર્તનને પર્યાય કહે છે. તો આ જે પરિવર્તન દ્રવ્યનો થાય છે, દ્રવ્યનું જે પરિવર્તન થાય છે, એ પરિવર્તન પ્રતિ સમય થાય છે. પ્રતિ સમય, પ્રતિ મિનિટ નહીં, પ્રતિ સેકન્ડ નહીં, પ્રતિ સમય એ પરિવર્તન થાય છે. તો એ જે પરિવર્તન દ્રવ્યમાં થાય છે એનું નામ છે પર્યાય. તો દ્રવ્યમાં પરિવર્તન થાય છે એટલે શું, કે હરેક સમયે દ્રવ્યમાં જે રીતના જીવ દ્રવ્ય છે, જીવ દ્રવ્ય છે, તો જીવ દ્રવ્યમાં હરેક સમયે પરિવર્તન દેખાય છે, હરેક સમય પરિવર્તન થાય છે. આપણને નથી દેખાતું કારણ કે એ સમય આપણે નથી પકડી શકતા, એ સમય કેવળ જ્ઞાન ગમ્ય છે. તો એ જે દ્રવ્યમાં એના ગુણોનું પરિવર્તન થાય છે, જેવી રીતના આપણે લઈએ જ્ઞાન ગુણ, તો જ્ઞાન ગુણનું પરિણમન એટલે કે એ દ્રવ્યમાં જે એક જાણવાની વિશેષતા છે તો એ જાણવા રૂપે આખો દ્રવ્ય બદલાય છે. અલગ અલગ વસ્તુઓને જાણવામાં એ દ્રવ્ય લાગે છે, એનો જ્ઞાન લાગે છે. જે જ્ઞાન છે એની પર્યાય બદલાય છે. એટલે શું? તો કે અલગ અલગ વસ્તુઓને જ્ઞાન જાણવામાં લાગે છે, અલગ અલગ વસ્તુઓને જાણે છે. હમણાં આ મોબાઈલને જાણ્યું, એના પછી આ કમ્પ્યુટરને જાણ્યું, પછી આ રૂમાલને જાણ્યું, તો એ જાણવાનું કાર્ય બદલાય છે ને. તો એ જે બદલાવ છે, જે જાણવાનું કાર્ય બદલાય છે, એનું નામ છે પર્યાય. બહુ સિમ્પલ આપણે એક્ઝામ્પલ લીધો. જેવી રીતના કોઈ એકદમ નવો રૂમાલ તમે માર્કેટમાંથી લઈને આવો અને એને તમે એક થેલીમાં પેક કરીને તમે એને 5 વર્ષ સુધી કબાટમાં મૂકી દો, તો એ જે રૂમાલ છે એને તમે 5 વર્ષ સુધી કબાટમાં મૂકી દીધો અને 5 વર્ષ પછી તમે એને કાઢશો, તો તમને એ કેવી સ્થિતિમાં દેખાશે, કેવી સ્થિતિમાં મળશે? હવે એ રૂમાલ તમે નથી ખોઈલો, તમે નથી વાપર્યો, તમે એને નથી ધોયો, તમે એને નથી યુઝ કર્યો, એ ખાલી પડ્યો છે. એ પડ્યો છે તો પણ 5 વર્ષમાં એની કેટલી પર્યાયો બદલાઈ ગઈ. તો એ જે બદલવું થાય છે દ્રવ્યમાં, એનું નામ છે પર્યાય. તો એકદમ આપણે કહીએ ને જૂનો થઈ જશે, કદાચ ફાટેલો પણ થઈ જશે, ફાટી પણ જશે, તો એ જે પણ એની અવસ્થા બદલાઈ એનું નામ છે પર્યાય. હવે આ બદલાવ એ બહુ સારી વાત છે, કારણ કે અગર દ્રવ્યમાં આવો બદલાવ ન હોય તો કોઈ પણ જે દ્રવ્ય હમણાં સંસાર પર્યાયમાં છે, સંસાર અવસ્થામાં છે, એ કોઈ દિવસ મોક્ષ નહીં થાય, એ કોઈ દિવસ મોક્ષ નહીં જઈ શકે. જેવી રીતના મહાવીર ભગવાનનો જીવ સિંહની પર્યાયમાં હતો, એની પહેલા મહાવીર ભગવાનનો જીવ મારીચીની પર્યાય, એની પહેલા પણ એના ભવો હતા, એ બધી પર્યાયોમાંથી, એ બધા પરિવર્તનમાંથી એ પસાર થઈને મહાવીર ભગવાનનો જીવ સિદ્ધ થયો. તો આજે સિદ્ધ અવસ્થા રૂપે બદલાય છે, સિદ્ધ અવસ્થા રૂપે એનું પરિણમન થાય છે. તો આ તો આપણે બેસિકલી વાત કરી કે દ્રવ્યને જ્યારે આપણે બદલતો જોઈએ છે તો એને આપણે કહીએ છીએ પર્યાય, અને દ્રવ્યને જ્યારે આપણે કોન્સ્ટન્ટ જોઈએ છે તો એને આપણે કહીએ છીએ સ્થાયી રહેવાવાળી વસ્તુ. તો આ બે ઇમ્પોર્ટન્ટ વાત છે અને આ બે એક સાથે છે. સ્થાયી રહીને બદલવું અને બદલવા છતાં પણ સ્થાયી રહેવું, સ્થાયી રહીને બદલવું અને બદલવા છતાં પણ સ્થાયી રહેવું, એનું નામ જ દ્રવ્ય છે. તો આ વસ્તુનું આખું આવું સ્વરૂપ છે. આટલું સમજાયું? હવે આપણે આના નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. હવે નેક્સ્ટ પોઈન્ટ પર આપણે જઈએ, એ મેઇન પોઈન્ટ છે કે પર્યાયને સમજવાથી શું લાભ થાય, પર્યાયના ચેપ્ટરને સમજવાથી આપણને શું લાભ થાય છે, આપણે એ જોઈએ કે વોટ ઇઝ ધ બેનિફિટ, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્વરૂપ ઓફ પર્યાય. ધીસ ઇઝ અ લિટલ થિયરી ચેપ્ટર, બટ ધીસ કોન્સેપ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. કારણ કે આપણે દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ નહીં સમજાય તો આપણને ખરેખર વસ્તુનું સ્વરૂપ કેવું છે, દ્રવ્યનું સ્વરૂપ કેવું છે, જીવ દ્રવ્યનું સ્વરૂપ કેવું છે, એમાં કેવા ગુણો છે, એમાં કેવી પર્યાય થાય છે, એ આપણને નહીં સમજાય. હવે આપણે એક એક પોઈન્ટ લઈએ. જો ઘણી બધી વાતો છે, હજી આપણે એક એક પોઈન્ટ લઈએ છે. સૌથી પહેલા આપણે લઈએ કે પર્યાયને સમજવાથી શું લાભ થાય છે. આજનો આપણો વિષય જ આ છે કે પર્યાયને સમજવાથી શું લાભ થાય છે. પર્યાયના આપણે બીજા નામો જોયા હતા, એ બીજા નામોની વાત પણ આ લાભમાં આવશે. હવે જો થોડી વાત સૂક્ષ્મ છે, ગુણો કે કાર્ય કો પર્યાય કહેતે હૈ, બરાબર છે? ગુણો કે કાર્ય કો, ગુણો કે પરિવર્તન કો, હવે એ બે એંગલ તમે એકદમ ખ્યાલમાં રાખજો. ગુણો કે કાર્ય કો, ગુણો કે પરિવર્તન કો પર્યાય કહેતે હૈ, બરાબર? હવે શું કહે છે? પ્રત્યેક ગુણ ક્રિયાશીલ હૈ, પ્રત્યેક ગુણ શું છે, બદલાય છે, એટલે એની અવસ્થા બદલાય, એમાંથી નવી 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 અવસ્થા નીકળે છે, નવા નવા ફોર્મમાં એક ગુણ પરિણમે છે, દ્રવ્ય પરિણમે છે નવા નવા ફોર્મમાં. હમણે જનરલ આપણે પર્યાયની વાત કરીએ છીએ, પછી આપણે એક એક ગુણની પર્યાય જોશો. સમજાય છે? હમણાં તો એક જનરલ ગુણની વ્યાખ્યા, જનરલ પર્યાયની વ્યાખ્યા, જનરલ દ્રવ્યની વ્યાખ્યા અને એનું ફંક્શન સમજી રહ્યા છે. તો બે પોઈન્ટ આવ્યા, ગુણોના કાર્યને પર્યાય કહેતે હે, પર્યાય કહે છે, અને પ્રત્યેક ગુણ ક્રિયાશીલ હૈ, ગુણ સ્થાયી રહીને બદલાય છે, જ્ઞાન ગુણ. તો અનાદિ અનંત આત્મામાં જ્ઞાન ગુણ છે, સમજો, બહુ સરસ વાત છે. જ્ઞાન ગુણ આત્મામાં અનાદિ અનંત જ્ઞાન નામનો ગુણ છે, જ્ઞાન નામની એક વિશેષતા છે. હવે જ્ઞાન ગુણ અનાદિ અનંત છે, જ્ઞાન ગુણ ખતમ નથી થતો, જ્ઞાન ગુણ બદલાતો નથી, પરંતુ એમાંથી એની પર્યાયો નીકળે છે, એટલે એની નવી નવી અવસ્થાઓ થાય છે. જાણવું 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 જાણવું, સમજાય છે? હવે કોઈકને જાણશે ક્યારે, કોઈકને જાણશે ક્યારે, કોઈકને જાણશે ક્યારે, કોઈકને જાણશે, પણ જાણવાનું કાર્ય તો હર સમય દ્રવ્યમાંથી થાય છે. તો એ જે જાણવા રૂપે દ્રવ્ય અને ગુણ બદલાય છે, પરિણમે છે, એનું નામ પર્યાય છે. જાણવા રૂપે બદલાવા છતાં, ઘણું બધું જાણવા છતાં, પ્રતિ સમય જાણવા 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 જાણવાનું કાર્ય ચાલુ હોવા છતાં પણ દ્રવ્ય અને ગુણ ક્યારે પણ ખતમ નથી થઈ જતા, પર્યાય ક્યારે ખતમ નથી થઈ જતી, ગુણ ક્યારે થાકી નથી જતો, ગુણોનું પરિણમન ક્યારે સ્ટોપ નથી થતું, એમાં ક્યારે બ્રેક નથી આવતો, એમાં ક્યારે ગેપ નથી પડતો, એમાં ક્યારે ટાઈમ લેગ નથી થતું. પ્રતિ સમય જ્ઞાન આત્મામાંથી પ્રતિ સમય જાણવું 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 જાણવું. હવે એ આત્માને જાણે છે કે એ પરને જાણે છે, એ સાચું જાણે છે કે ખોટું જાણે છે, એ શુદ્ધ જાણે છે કે અશુદ્ધ જાણે છે, એ થોડું જાણે છે કે વધારે જાણે છે, એ વાત બધી પછીની છે. પણ જાણવાનું કાર્ય હર સમય ચાલશે, એનું નામ છે પર્યાય, અને એ જ્ઞાન ગુણનું કાર્ય છે. એટલે કીધું પ્રત્યેક ગુણ ક્રિયાશીલ હૈ, ફૂલ એક્ટિવ છે, ફંક્શન ફૂલ ચાલુ છે હર સમય, બરાબર છે? તો આ એક વાત આપણે કહી, ઉસમે નિરંતર અપની અપની. હવે ત્રીજો પોઈન્ટ, પહેલો પોઈન્ટ, ગુણો કે કાર્ય કો પર્યાય કહેતે હૈ, પ્રત્યેક ગુણ ક્રિયાશીલ હૈ, અને થર્ડ પોઈન્ટ, ઉસમે નિરંતર 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 અંતર વગર ગેપ વગર નિરંતર નિરંતર વર્ડ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. વી આર લર્નિંગ ધ બેઝિક થિયરી ઓફ જૈનિઝમ. આ પાયો છે, આ બેઝ છે. તો અહીંયા શું કે છે, ઉસમે નિરંતર અપની અપની યોગ્યતા અનુસાર, પોતાની યોગ્યતા અનુસાર સુવ્યવસ્થિત કાર્ય હોતા રહેતા હૈ, પોતાની યોગ્યતા અનુસાર સુવ્યવસ્થિત કાર્ય થયા કરે છે પ્રત્યેક દ્રવ્યના પ્રત્યેક ગુણમાં. આટલી સુંદર સુવ્યવસ્થિત વ્યવસ્થા છે વિશ્વની, પોતાની અંદરની પણ વ્યવસ્થા સુવ્યવસ્થિત છે અને જગતના બધા પદાર્થોની વ્યવસ્થા સુવ્યવસ્થિત છે. ક્યાંય કાંઈ કરવાની ગુંજાઈશ નથી, ક્યાંય કાંઈ કરવાનો સ્પેસ નથી, સુવ્યવસ્થિત વ્યવસ્થા છે, ફિક્સ વ્યવસ્થા છે, નિશ્ચિત વ્યવસ્થા છે, ક્રમબદ્ધ વ્યવસ્થા છે, સુંદર વ્યવસ્થા છે, ઓટોમેશન છે, ઓટોમેટિક વ્યવસ્થા છે, ઓટોમેશન છે. કોઈ કરતું નથી, કોઈ બદલતું નથી, કોઈને કોઈની જરૂર નથી, કોઈને કોઈની આવશ્યકતા નથી, બધા સ્વયંસિદ્ધ છે, બધા સ્વતંત્ર છે, બધા સ્વાધીન છે, બધા ઇન્ડિપેન્ડન્ટ છે, બધા પોતાનું કાર્ય કરવાની ક્ષમતા રાખે છે. ગજબ વિષય છે આ પર્યાયનો. તો પહેલો પોઈન્ટ આવ્યો, ગુણો કે કાર્ય કો પર્યાય કહેતે હૈ, પ્રત્યેક ગુણ ક્રિયાશીલ હૈ. ત્રીજો પોઈન્ટ, ઉસમે નિરંતર અપની અપની યોગ્યતા. હવે યોગ્યતા અંદરમાં ફિક્સ છે કે એ દ્રવ્યના કયા ગુણની કઈ પર્યાય થશે, કઈ પર્યાય થશે, કેવું ફોર્મ થશે, કેવી અવસ્થા થશે, કેવી અવસ્થા રૂપે દ્રવ્ય પરિણમશે, એ ફિક્સ છે. સુવ્યવસ્થિત કાર્ય હોતા હૈ યોગ્યતા અનુસાર. યોગ્યતા એટલે એની એબિલિટી, યોગ્યતા એટલે એ ટાઈમની એની શક્તિ, એ ટાઈમની એની એવી કેપેસિટી, એ ટાઈમનું એનું એવું ક્રમબદ્ધ. યોગ્યતા ફિક્સ છે કે હમણાં આત્મામાં જ્ઞાન ગુણની પર્યાયમાં 10 નંબરની પર્યાયમાં આ કમ્પ્યુટરને જાણવાની યોગ્યતા છે, તો એ કમ્પ્યુટરને જાણશે. એવી યોગ્યતા અનુસાર સુવ્યવસ્થિત કાર્ય હોતા હૈ આત્માની જ્ઞાન ગુણની પર્યાયના પ્રવાહમાં. પર્યાયના પ્રવાહમાં કઈ પર્યાય, જ્ઞાન ગુણની કઈ પર્યાયમાં કોને જાણશે, જ્ઞાન ગુણની કઈ પર્યાયમાં કોણે જાણશે એ પણ નક્કી છે. દસ નંબરની પર્યાય નો ઉત્પાદ થયો, દસ નંબરની પર્યાય નો જન્મ થયો અને એ ફિક્સ છે કે દસ નંબરની મારા જ્ઞાન ગુણની મારા અંદરમાં રહેલા અનંત ગુણમાંથી જ્ઞાન ગુણની દસ નંબરની સો નંબરની હજાર નંબરની લાખ નંબરની કરોડ નંબરની અરબ નંબરની પર્યાયમાં હું કોને જાણીશ, કોને જાણવા રૂપે મારો આખો આત્મા પરિણમશે એ ફિક્સ છે. આને કહેવાય, આને કહેવાય અપની અપની યોગ્યતા અનુસાર સુવ્યવસ્થિત કાર્ય હોતા હૈ, સુવ્યવસ્થિત કાર્ય હોતા હૈ. ગજબ થિયરી છે આ, આ ક્રમબદ્ધની થિયરી છે, આ પર્યાયોની સ્વતંત્રતાની થિયરી છે. હવે આગળ યહ સમજ મેં આ જાણે પર કાર્ય સંબંધી જો આ કેટલો લાભ છે પર્યાયનું સ્વરૂપ સમજવાથી, કાર્ય સંબંધી ચિંતાએ બોજ નષ્ટ હોકર જીવન સહજ નિશ્ચિંત નિર્ભર ઓર આનંદમય હો જાતા હૈ. આપણને નિરંતર કાર્યની ચિંતા રહે છે અને એ પણ પોતાના નહીં પરદ્રવ્યના કાર્યની ચિંતા. આ વ્યવસ્થિત વ્યવસ્થા સમજાતા કે હરેક દ્રવ્ય જીવ હોય પુદ્ગલ હોય આ રૂમાલ હોય શરીર હોય આ પુસ્તક હોય હરેક દ્રવ્ય તમે લેજો તમારા લક્ષમાં તમારા આજુબાજુમાં કેટલા જેટલા દ્રવ્ય છે જળ અને ચેતન જીવ અને પુદ્ગલ. બહુ બહુ બ્યુટિફુલ થિયરી છે, અગર એકવાર આ સમજાઈ જશે ને તો હમણાં અહીંયા બેઠા બેઠા આપણે નિર્ભર થઈ જશે. આપણા અંદરમાં જે નિરંતર આકુળતા થયા કરે છે, ભાઈ સમજાય છે, એ જે આકુળતા થયા કરે છે કે આનું આમ કરી દઉં આનું આમ કરી દઉં આનું આમ કરી દઉં આનું આમ કરી દઉં, એ સમસ્ત આકુળતા, એ સમસ્ત આપણે કહીએ ને કે સમસ્ત કરતા ભાવ આ સમજણથી દૂર થશે. કરતા ભાવ જ્યાં સુધી આપણા અંદરમાં પણ ક્રમબદ્ધમાં થવાનો છે એટલો થવાનો છે, એ પણ ફિક્સ છે. આપણા અંદરમાં આકુળતા થવી એ પણ ફિક્સ છે. પરંતુ હવે સાંભળજો ધ્યાનથી, પરંતુ જ્યારે આપણો મોક્ષ નિકટ આવે છે, જ્યારે આપણું સમ્યક દર્શન નિકટ આવે છે, ત્યારે આપણા અંદરમાં આ તત્વ અને આ સુવ્યવસ્થિત વ્યવસ્થા સમજવાની પણ યોગ્યતા આવે છે. અને એ યોગ્યતા રીતે આપણે સમજણમાં વાતને પણ લઈએ છીએ અને એ વાતને સમજણમાં લેતા આપણી આકુળતા પણ ઓછી થાય છે, આપણને એ વાત સાચી લાગે છે, આપણને આ થિયરી સાચી લાગે છે, આપણે એને પ્રેક્ટિકલ એપ્લાય કરીએ છીએ અને આપણે અંદરમાં નિર્ભર થઈને આપણા આત્માનો આશ્રય લઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીએ છીએ. જેની સમ્યક દર્શનની પ્રાપ્તિનો કાળ નજીક આવ્યો છે એની પહેલા એની આ સમજણની યોગ્યતા પણ નક્કી છે, આ સમજણની યોગ્યતા પણ નક્કી છે. હજાર નંબરની પર્યાયમાં સમ્યક દર્શન આવવાનું છે એવી યોગ્યતા છે, હજાર નંબરની પર્યાયમાં સમ્યક દર્શન આવવાનું છે તો એક નંબરની પર્યાયથી સ્વાધ્યાયનો ભાવ ચાલુ થઈ જશે, મંદિર આવવાનો ભાવ ચાલુ થઈ જશે. અંદરથી જેમાં ભાવ આવશે એ ભાવ સહજ આવશે. એ તો ઉપદેશમાં કહેવામાં આવે કે એવો ભાવ લાવો, મંદિર આવો, સ્વાધ્યાય કરો, પરંતુ ઓટોમેટિક આવશે એ ભાવ, એ ભાવ સહજ આવશે. ઘણા વખતથી ઘણા બધા ઘરના કહેતા હોય મંદિર આવો, આ વાત સાંભળો, આ વાત સાંભળો, અરે આ વાત સાંભળો, સાંભળવા જેવી છે, સમજવા જેવી છે, ઘણા વખતથી બધા કહેતા હોય પણ ન સમજાય, મંદિર આવવાનો ભાવ ન થાય. પણ અચાનક કંઈક બની જાય, કંઈક ઘટના બની જાય, આપણી યોગ્યતા અગર આવવાની છે તો કંઈક નિમિત્ત બની જાય અને આપણને અંદરથી થાય કે ના વાત સમજવી છે, ગુરુદેવનું તત્વ સમજવું છે. હું તમને આ કોનો અર્થ બતાવું છું, અપની અપની યોગ્યતા અનુસાર સુવ્યવસ્થિત કાર્ય હોતા હૈ, હોતા રહેતા હૈ, હોતા રહેતા હૈ, હોતા રહેતા હૈ, કરના નહીં પડતા વો સહજ હોતા રહેતા હૈ. ઇસને યે કાર્ય કિયા એવો તો ખાલી આરોપ આપવામાં આવે છે, પરંતુ એ કાર્ય થવાનું હતું એટલે એ હોતા રહેતા હૈ, વો હોના હૈ તો હોના હી હૈ, વો નિશ્ચિત હૈ, ઉસકો કોઈ બદલ નહીં સકતા હૈ. પાર્શના ભગવાનના જીવને हाथी नी पर्याय में सम्यक दर्शन नी पर्याय आवानी हती हाथी ना भाव में तो सामे मुनिराज नो उपदेश निमित्त बने इनने पन मुनिराज नो उपदेश निमित्त बने ए हाथी गांडो थई गयो तो पार्श्वनाथ नो जीव हाथी नी पर्याय में गांडो थई गयो तो अने घणा बधा यात्रियो समझाय के सम्यक शिखर आगळनी वात छे त्या आगळनी वात छे बिहार आगळनी घणा बधा यात्रियो यात्रा करवा माटे आव्या हता हाथी गांडो थई गयो बधा डरी गया बधा आम तेम भागवा मांड्या एक मुनिराज त्या बेठा हता केटला वर्ष पहेलानी वात छे एक मुनिराज त्या बेठा हता पार्श्वनाथ भगवान ना जीव ना पहला ना भाव में जारे ने सम्यक दर्शन थयुं त्यारनी वात छे पार्श्वनाथ ना जीव नी वात नथी पार्श्वनाथ ना भाव नी वात नथी एनी पहेलानी वात छे सम्यक दर्शन थयुं त्यारनी वात छे तो एक मुनिराज बेठा हता अने एक गांडो हाथी बधा डरीने भागे पण मुनिराज न भाग्या એ મુનિરાજ શાંત પોતાના આત્માના ધ્યાનમાં લીન રહ્યા એ ગાંડા હાથીને એમ થયું કે આ મુનિરાજ કેમ આવા શાંત થઈને બેસી શકે છે મારી સામે એમ કરીને એમને વિચાર આવ્યો એને એના ભાવ બદલાયા એ ત્યાં શાંત થયો એમની સામે બેઠો મુનિરાજની આંખ ખુલ્લી મુનિરાજે ઉપદેશ આપ્યો હાથીના જીવને મુનિરાજના શરણમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ આવી સુવ્યવસ્થિત વ્યવસ્થા યોગ્યતા અંદરમાં હતી તો એ સમયે હાથીનો આત્મા સમ્યક દર્શનના ભાવ રૂપે પરિણમ્યો બહુ બહુ વિચારજો શાંતિથી વિચારજો આ પોઈન્ટ ઉપર વિચાર કરજો હવે નેક્સ્ટ પોઈન્ટ પ્રતિ સમય બદલને વાલી પર્યાયને સમજવાથી શું લાભ થાય છે આવી પહેલો પોઈન્ટમાં શું શીખ્યા આપણે પોતાની અપની અપની યોગ્યતા અનુસાર આ હાઇલાઇટેડ પોઈન્ટ છે અપની અપની યોગ્યતા અનુસાર સુવ્યવસ્થિત કાર્ય હોતા રહેતા હૈ યહ સમજ મેં આને સે જો પર્યાય સંબંધી ચિંતા બોજ હવે આ અનુમાનની જે વ્યવસ્થા જે પર્યાય જેમ જેવી રીતના થવાની છે આ શરીરની વ્યવસ્થા એની બદલાવ એનું પરિવર્તન એમાં રોગ આવો બુઢાપો આવો ઇન્દ્રિય જીર્ણશીર્ણ થવી સમજાય છે વૃદ્ધ અવસ્થા આવી તો આ બધું એના દ્રવ્યમાં એ પર્યાયો સુવ્યવસ્થિત વ્યવસ્થા પ્રમાણે એની યોગ્યતા પ્રમાણે એ થયા કરે છે પહેલો જ પોઈન્ટ ઇઝ એક્સેલન્ટ ફર્સ્ટ પોઈન્ટ ઇટસેલ્ફ ટીચીસ અસ સો મચ ફર્સ્ટ પોઈન્ટ ઇટસેલ્ફ એક વાર વાંચીશું પાછો પહેલો પોઈન્ટ ગુણોના કાર્યને પર્યાય કહે છે સેકન્ડ એમાં પ્રત્યેક ગુણ ક્રિયાશીલ છે ઉસમે નિરંતર ગુણો મેં દ્રવ્ય મેં નિરંતર અપની અપની યોગ્યતા અનુસાર સુવ્યવસ્થિત કાર્ય હોતા રહેતા હૈ જો હોતા હૈ વહ હોને દો હોની કો સ્વીકાર કરો કરતાપન કા ભાવ ન લાઓ નિજ હિત કા પુરુષાર્થ કરો જો હોતા હૈ વહ હોને દો કારણ કે એ હોની છે એ હોનહાર છે એ સુવ્યવસ્થિત વ્યવસ્થા છે એને આપણે બદલી નહીં શકીએ આ સમજણથી આકુળતા ઓછી થશે અને આકુળતા ઓછી થવાની હશે તો આવી સમજણ થશે સમ્યક દર્શન નજીક છે તો આવી સમજણમાં જ્ઞાન લાગશે આ વાત ગમશે આ વાત સાંભળવી ગમશે આ વાત રૂચશે આ વાત અંદરમાં બેસતી જશે ગુરુદેશીની મહિમા આવશે ક્રમબદ્ધ પર્યાયની મહિમા આવશે દ્રવ્યગુણ પર્યાયની મહિમા આવશે આ સુવ્યવસ્થિત વ્યવસ્થાની મહિમા આવશે નિર્ભાર થઈ જશે નિર્ભાર થવું એનું નામ જ ખરેખર સમ્યક દર્શન છે સમસ્ત કર્તૃત્વનો ભાર ઉતરી જવો પર્યાયોના કર્તૃત્વનો ભાર ઉતરી જવો કારણ કે સૌથી વધારે પ્રોબ્લેમ તો જીવને પર્યાયમાં છે દ્રવ્ય ગુણમાં તો કઈ પ્રોબ્લેમ નથી દ્રવ્ય શુદ્ધ છે ગુણ શુદ્ધ છે ગુણ અનંત છે અનાદિ અનંત છે જે પ્રોબ્લેમ છે પર્યાયમાં છે કારણ કે પર્યાય બદલાય છે અરે પણ અહીંયા કે છે ને કે બદલાય છે પણ નક્કી છે ફિક્સ છે યોગ્યતા અનુસાર થાય છે સુવ્યવસ્થિત વ્યવસ્થા અનુસાર હોતી રહેતી હૈ તુમે કુછ નહીં કરના પર દ્રવ્ય મેં તો કુછ ભી નહીં કરના પર દ્રવ્યમાં તો કાંઈ નથી કરવાનું કાંઈ કરી નથી શકતો કરી શકો તો બતાવો શરીરના કોઈ પરિણામને રોકી શકતો હોય પોતાની ઈચ્છા અનુસાર બદલાવી શકતો હોય કંઈક પોતાની વિશ અનુસાર કંઈક કરી શકતો હોય તો બતાવો કાંઈ નથી ચાલતું વેરી બ્યુટિફુલ પોઈન્ટ પહેલો. હવે બીજો પોઈન્ટ કે છે, બીજો પોઈન્ટ કે છે કે પ્રતિ સમય, હવે જોજો, પ્રતિ સમય બદલને વાલી દશાઓ કો પર્યાય કહેતે હૈ. બરાબર, પ્રતિ સમય બદલને વાલી દશા, એ દ્રવ્યનું પ્રતિ સમય બદલવું એનું નામ પર્યાય છે. બરાબર છે, પ્રતિ સમય, વેરી ઇમ્પોર્ટન્ટ, નેક્સ્ટ પોઈન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, પ્રતિ સમય બદલને વાલી દશાઓ કો પર્યાય કહેતે હૈ. કોઈ ભી દશા કભી ભી એક સમય સે અધિક નહીં રહેતી હૈ. એક સમય થી વધારે તો કોઈ દશા રહેશે નહીં. રાગ નો ભાવ હોય, ગુસ્સા નો ભાવ હોય, ખાવાનો ભાવ હોય, કોઈ પણ ભાવ એક સમય થી વધારે તો રહેશે નહીં. એ તો 5 મિનિટ સુધી ખાવાનું 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 ખાવાનો ભાવ 5 મિનિટ સુધી ચાલે છે, આપણને પકડાય છે. પણ છે તો અંદરમાં એક એક સમયનો ભાવ. તો અહીંયા શું કે છે, પ્રતિ સમય બદલને વાલી દશાઓ કો પર્યાય કહેતે હૈ. કોઈ ભી દશા કભી ભી એક સમય સે અધિક નહીં રહેતી હૈ. એક સમય સે અધિક તો કોઈ ભી દશા નહીં રહેગી. કોઈ ભી દ્રવ્ય કે કોઈ ભી ગુણ કી કોઈ ભી પર્યાય, કોઈ ભી દ્રવ્ય કી કોઈ ભી પર્યાય, કોઈ ભી દ્રવ્ય કા કોઈ ભી પરિણમન, પરિવર્તન, બદલાવ એક સમય સે જ્યાદા નહીં રહેતા હૈ. એક સમય માત્ર હી ઉસકા જીવન હૈ. આહા, ગજબ વાત. એક સમય માત્ર હી ઉસકા જીવન હૈ. પર્યાયનું જીવન જ એક સમય. એ બદલતા દ્રવ્યના ફોર્મનું, એ પરિવર્તનનું જીવન જ એક સમયનું છે. કેટલું આમાંથી શીખવા મળીએ છે. હવે લાસ્ટ ટાઈમ પણ બહુ વાત કરી હતી, વી કીપ ઓન હોલ્ડિંગ થિંગ્સ ઇન અવર માઇન્ડ, સમ થિંગ, સમ પર્યાય, સમ ભાવ, સમ ઇન્સિડન્ટ, સમ સિચ્યુએશન, સમ પરિસ્થિતિ ડઝ નોટ ગો ફ્રોમ અવર માઇન્ડ. We hold it, we keep on holding it for hours, for days, for months, for years, for decades. 10-10 વર્ષ પહેલાની વાતો યાદ હોય, પકડી રાખી હોય, જે વહી ગઈ હોય, ખતમ થઈ ગઈ. આજે એ દિવસ નથી, આજે એ વાત નથી, ઘટના નથી, કાંઈ નથી, એ વ્યક્તિ પણ કદાચ હોય ગયો, તો પણ એ વાતને હોલ્ડ કરી રાખીએ. આ પર્યાય બુદ્ધિ છે, આ પર્યાય બુદ્ધિ છે. આ પર્યાયના સ્વરૂપને નહીં સમજવાનો નુકસાન છે. બ્યુટિફુલ ચેપ્ટર, ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ ચેપ્ટર. આનાથી એટલી નિર્ભરતા આવી જાય, એટલી શાંતિ, એટલી નિરાકુરતા, એઝ ઇફ વી આર ફ્લાઇંગ ઇન ધ એર, એટલા હળવા થઈ જઈએ. તો શું કીધું કે એક સમય માત્ર હી ઉસકા જીવન હૈ. યોર સમજમાં આ જાને પર, ક્યાં સમજમાં આ જાને પર કે પ્રતિ સમય બદલને વાલી દશા કો પર્યાય કહેતે હૈ ઓર ઉસ દશા કા જીવન કાલ એક સમય સે જ્યાદા નહીં હૈ. યોર સમજમાં આ જાને પર કિસી પર્યાય કો અચ્છા માનકર ઉસે સ્થાયી રખને કા ભાવ અથવા કિસી પર્યાય કો બુરા માનકર ઉસે નષ્ટ કરને કા ભાવ ઇત્યાદિ રાગ દ્વેષ કા ભાવ નષ્ટ હો જાતા હૈ. પર્યાય માત્ર કે પ્રતિ સામ્ય ભાવ પ્રગટ હો જાતા હૈ. વાહ, ગજબ વાત છે. સામ્ય ભાવ પ્રગટ થઈ જાય. જે પણ અવસ્થા થઈ એ અવસ્થા થવા યોગ્ય હતી એ જાણીને એનો હું માત્ર જાણનાર છું, એમાં હું કાંઈ પરિવર્તન કરી શકતો નથી, એનું જીવનકાળ એક સમયનું છે, એક સમયમાં નષ્ટ થઈ જવાનું છે. જો એક તમને પ્રેક્ટિકલ કહો, ગુસ્સો આવ્યો, તમને તો ઘણા બધા ક્વેશ્ચન થતા હશે તમને. હવે હું તમને પ્રેક્ટિકલ કહું છું, આ સેકન્ડ પોઈન્ટ ની વાત આપણે પ્રેક્ટિકલી કરીએ. ગુસ્સો આવ્યો, બરાબર છે. હવે આપણા હાથમાં છે કે આપણે એ ગુસ્સાની જે પર્યાય આવી, ગુસ્સાનો જે ભાવ આવ્યો, હવે અગર સમજણ હશે સાચી, જ્ઞાનમાં સાચી સમજણ હશે, તો આપણે ખરેખર જે ગુસ્સો આવવાનું ચાલુ થાય છે આપણને ખબર છે. હવે જ્ઞાનમાં તત્વ નિર્ણય, તત્વને અપ્લાય કરશું, તત્વ જે સમજ્યા છે આપણે એને અપ્લાય કરશું કે એક દ્રવ્ય બીજા, ગુસ્સો કોના લક્ષ્ય આવે, બીજા કોઈના લક્ષ્ય આવે, કોઈ પરદ્રવ્યના લક્ષ્ય આવે. આ એ મારું ખરાબ કર્યું એવો આપણને અંદરથી ભાવતા, આ એ મારું ખરાબ કર્યું, આ આમ કરી નાખ્યું, આ એ મારું બગાડી નાખ્યું, તો એવો જે આપણો ખોટો અભિપ્રાય છે એનાથી ગુસ્સો આવે છે. હવે આપણી સાચી સમજણ અહીંયા કામ આવે છે, એને અપ્લાય કરો. હવે એટ ધેટ પોઈન્ટ જે સિચ્યુએશન છે એ પોઈન્ટ પર અગર આપણે અપ્લાય નહીં કરીએ તો એ ગુસ્સો લંબાશે, તમને આકુરતા લંબાશે, કર્મો બંધાશે, સંસાર વધશે, ક્લેશ વધશે, લોકોથી દૂરી વધી જશે, આપણે ક્ષમા નહીં કરી શકીએ, ભૂલી નહીં શકીએ, આ બધા નુકસાન થશે. પણ જ્યારે આપણને કોઈ માટે રાગ થાય છે, દ્વેષ થાય છે, મોહ થાય છે, મારાપણું થાય છે, ગુસ્સો આવે છે, ખરાબ ભાવ આવે છે, સારો ભાવ આવે છે, રાગનો ભાવ આવે છે, દ્વેષનો ભાવ આવે છે, એ જ ટાઈમે તો તત્વજ્ઞાન અપ્લાય કરો કે આજે હું આને એમ માનું છું કે આને મારું નુકસાન કર્યું, આ એ મારું ખરાબ કર્યું, આ એ મારું સારું કર્યું. પણ અંદરથી જ્ઞાનમાં વિચાર કરો. હવે આ બધા ભાવોને ભૂલી જાઓ, પરદ્રવ્યને ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ અને જ્ઞાનમાં વિચાર કરો કે કોણ મારું સારું કરી શકે, કોણ મારું ખરાબ કરી શકે, કોણ મારું છે, હું કોનો છું, કોણ મારી સાથે કાયમ રહેવાનું છે, મારો કોના ઉપર અધિકાર છે, હું કોનો સ્વામી છું, કોણ મારો સ્વામી છે, કોણ મારા આધીન છે, હું કોના આધીન છું. આવો વિચાર કરશો તો ઓટોમેટિક રાગદ્વેષના પરિણામ ભાગી જશે. એક એક વાત પ્રેક્ટિકલી સમજો, આવો વિચાર કરવો એ પુરુષાર્થ છે. તત્વજ્ઞાનને પ્રેક્ટિકલ અપ્લાય કરવું એટ સિચ્યુએશન એ પુરુષાર્થ છે. ગુસ્સો કરીને શું મતલબ છે, શું થઈ જશે, શું બદલાઈ જશે, મારા ગુસ્સાથી કોણ બદલાઈ જશે, કઈ શું બદલાઈ જશે, એમ વિચાર કરવો એ પુરુષાર્થ છે. ગુસ્સો કરવો એ પુરુષાર્થ નથી, કશાઈ કરવો એ પુરુષાર્થ નથી, રાગદ્વેષ કરવો એ પુરુષાર્થ નથી. સમજાય છે, ખ્યાલ આવે છે? તો એ પ્રમાણે આખી અહીંયા પરિસ્થિતિ બતાવે છે. તો કોઈ પણ ભાવને સ્થાયી રાખો, કોઈને હટાવો, આ ભાવ આવી જાય, આ ભાવ વયો જાય, એ આખી બુદ્ધિ જ નષ્ટ થઈ જશે. કેમ? કારણ કે આપણને સમજાઈ જશે, સમજાઈ ગયું છે કે પર્યાય એક સમયની છે, એ તો સ્વયં હટવાની છે, સ્વયં જવાની છે. આ ગુસ્સાનો ભાવ આવીને વયો ગયો, હવે એને જોઈ જોઈને હું શું દુઃખી થાઉં, કોઈનો ગુસ્સો જોઈને શું દુઃખી થાઉં, પોતાનો ગુસ્સો જોઈને શું દુઃખી થાઉં. એ તો એક સમયનો ભાવ હતો, એક સમયમાં નષ્ટ થઈ ગયો, એક સમયનું જીવનકાળ હતું. આ યાદ રાખજો, પર્યાયનું જીવનકાળ એક સમયનું છે, જીવનકાળ જ એક સમયનું છે. તો કોઈ ભાવ એક સમયથી વધારતો રહેતો નથી. તો તું કયા ભાવને રાખવા માંગે છે, કયા ભાવને નષ્ટ કરવા માંગે છે? એટલે સહજ એ ભાવો પ્રત્યે જ્ઞાનમાં, સહજ એ ભાવો પ્રત્યે સામ્ય ભાવ આવે છે, સહજ સમતાનો ભાવ. જ્ઞાની એ સમતાના ભાવ થી તો ટકી રહ્યા છે. અને કદાચ એ ગુસ્સાનો ભાવ વધારે સમય લંબાવવાનો હોય તો એ લંબાઈ, એમાં પણ જ્ઞાનીને કોઈ કર્તૃત્વ નથી થતું કે આને હટાવી દો અને લાવી દો. 19 તીર્થંકરોને લગ્ન કરવાનો ભાવ આવ્યો. પોઈન્ટ પકડજો, શું કહેવા માંગુ છું. 24 માંથી 5 જ તીર્થંકર બાલ બ્રહ્મચારી રહ્યા, અને 24 ને જન્મથી ખબર હતી કે અમે આ ભવમાં મોક્ષે જવાના છે, અમે આ ભવમાં મુનિ દીક્ષા લેવાના છે, અમે આ જ ભવમાં બધું છોડીને જવાના છે. શાંતિનાથ ભગવાન નો જીવ તો ચક્રવર્તી હતો. તો 96,000 રાણી સાથે લગ્ન કરવાનો ભાવ આવ્યો. 96,000 રાણી કોને કહેવાય? તો એ જે ભાવ લગ્નનો આવવાનો હતો એ આવ્યો, અને એ ભાવ આવીને વયો જવાનો છે. એ પર્યાય મારું સ્વરૂપ નથી, એ પર્યાય એક સમયથી વધારે ટકવાની નથી. એ રાગનો ભાવ જેટલા વર્ષ રહેવાનો છે એટલા વર્ષ રહીને નષ્ટ થઈ જશે, અને એક એક સમયની પર્યાય જો તો એક એક સમયમાં નષ્ટ થાય છે. એવું સમજીને એ રાગ દ્વેષ કરતા નથી, પર્યાયને જોઈને, પર્યાયમાં થતા ભાવોને જોઈને, અને એ પર્યાય પ્રત્યે સામ્ય ભાવ ધારણ કરે, પ્રોપર ભેદજ્ઞાનથી સામ્ય ભાવ ધારણ કરે. પોતાને એ ભાવથી, એ પર્યાયથી, એ રાગથી, એ દ્વેષથી, એ પરિસ્થિતિથી, એ પત્નીઓથી, એ પુત્રોથી, એ પુત્રીઓથી, એ 6 ખંડથી, એ રાજ્યથી, એ ચક્રવર્તી પદથી પોતાને આખો ભિન્ન જોવે છે. નિર્ણય અંદરમાં છે કે આ બધું મારું નથી, આ મારું સ્વરૂપ નથી, હું આ નથી, આ મારા નથી, હું આનો કરતા નથી, આ મારા કરતા નથી, એનામાં છે, હું મારામાં છું. આવી અંદરમાં દ્રઢ શ્રદ્ધા હર સમય વર્તે છે. આનું નામ સામ્ય ભાવ છે પર્યાયો પ્રત્યે, સામ્ય ભાવ છે પર્યાયો પ્રત્યે. કારણ કે ખબર છે કે જે પર્યાય ક્રમથી આવવાની છે, પર્યાય આવવાની છે, એક પછી આવવાની છે, એક પછી એક પર્યાય, એક પછી એક આવવાની છે, આવવાની છે, જે આવવાની છે આવવાની છે, જ્યારે જે આવવાની છે આવવાની છે, જે કાળે આવવાની છે આવવાની છે, જેવી આવવાની છે એવી આવવાની છે. એમાં હું કાંઈ ફેરફાર નહીં કરી શકું. તો આખા હટી ગયા છે પર્યાયના પ્રવાહથી પણ, સામ્ય ભાવ કીધું ને, કોઈને સ્થાયી રાખવાનો ભાવ, કોઈ પર્યાયને હટાવવાનો ભાવ, કોઈ વિકલ્પ પ્રત્યે દ્વેષ, કોઈ વિકલ્પ પ્રત્યે રાગ, આવો કોઈ ભાવ જ્ઞાનીને પોતાના જ્ઞાનમાં અને શ્રદ્ધામાં નથી. આનું નામ પર્યાયો પ્રત્યે સામ્ય ભાવ છે. એક્સેલન્ટ પોઈન્ટ છે, એક્સેલન્ટ પોઈન્ટ, બ્યુટિફુલ પોઈન્ટ. આપણે રાગનો રાગ કરીએ, રાગ થઈ ગયો એનો પાછો લંબાણથી આપણે પાછો કેટલા રાગ ભાવ ઉભા કરીએ. આ અણસમજણથી થાય છે અને તૂટી જશે સમજણથી, પાછા વળી જશું સમજણથી, અપ્રભાવિત રહેશું, અનઅફેક્ટેડ રહેશું. હવે આ કોરોના વાયરસની સિચ્યુએશન છે, લંબાઈ રહી છે, સિચ્યુએશન બગડી રહી છે. વોટ ઇઝ ઇન યોર હેન્ડ, વોટ ઇઝ ઇન માય હેન્ડ, વોટ ઇઝ ઇન હુઝ હેન્ડ? જે થવાનું છે થાય છે ને, જે થવાનું છે થવાનું છે, અને જે આગળ થવાનું છે થવાનું છે. આની સાથે સાથે કેટલા બીજા પ્રોબ્લેમ્સ ઉભા થાય છે આખી દુનિયામાં, થવાના છે થવાના છે. વી કેનોટ ચેન્જ, ધીસ ઇઝ ઓનલી ધ પુરુષાર્થ, કે આપણે નક્કી કરીએ કે આપણે કાંઈ કરી શકવામાં સમર્થ નથી. એવો આપણો જ્ઞાતા સ્વભાવ છે, જાણી શકીએ છીએ પણ પર્યાયોમાં ફેરફાર કરી શકતા નથી. કોઈને સ્થાયી રાખો, કોઈને હટાવો, કોઈ પ્રત્યે રાગ, કોઈ પ્રત્યે દ્વેષ, એ આપણો સ્વભાવ જ નથી. મસ્ત રહો, સુપર વિષય છે. ધીસ ઇઝ એક્સેલન્ટ ટોપિક ઓફ જૈનિઝમ, એક્સેલન્ટ. પર્યાયની સ્વતંત્રતા, પર્યાયની ક્રમબદ્ધતા, પર્યાયની સુવ્યવસ્થિત વ્યવસ્થા, પર્યાયનું એક સમયનું જીવન, એક સમયમાં નષ્ટ થઈ જવાવાળી પર્યાય છે, અને સિદ્ધ પર્યાય પણ એક સમયમાં નષ્ટ થઈ જાય છે. કેવળ જ્ઞાનની પર્યાય પણ નવી નવી ઉત્પન્ન થાય છે, અને અર્યંત ભગવાન, સિદ્ધ ભગવાન એ કેવળ જ્ઞાનની પર્યાય અને સિદ્ધ પર્યાયથી પણ પોતાને ભિન્ન અનુભવે છે. કારણ કે પોતે સ્થાયી તત્વ છે, ધ્રુવ તત્વ છે, નિત્ય તત્વ છે. પર્યાય આવે છે અને જાય છે, જે આવે અને જાય એને મહેમાન કહેવાય. પર્યાયનું એક નામ છે મહેમાન. પર્યાયનું અહીંયા એક નામ આપ્યું છે આ બુકમાં, પર્યાયનું એક નામ આપ્યું છે મહેમાન. પર્યાય કા એક નામ મહેમાન હૈ, પર્યાય કા એક નામ મહેમાન હૈ. મહેમાન આને જાને વાલે હોને સે ઉનકે આશ્રય સે લૌકિક જીવન ભી સુખમાં નહીં હો પાતા. કોઈ મહેમાન ને કે આવા જવા વાળા હોય એને તમે પોતાના માની લો અને રાખવા માંગો તો તમારું લૌકિક જીવન પણ સુખમય નહીં વ્યતીત થાય. અરે આ મહેમાન છે, તું એને તારા ઘરનો સદસ્ય માનીને રોકી નાખે છે, તું ગાંડો છે, તને એટલી ખબર નથી કે આ મહેમાન છે. ઘરના વ્યક્તિ અલગ, મહેમાન અલગ. મહેમાન તો આવે અને જાય, આવે અને જાય. તો પર્યાયનું એક નામ આચાર્ય દેવે મહેમાન કીધું છે. પર્યાય કા એક નામ મહેમાન હૈ. પર્યાય આતી હૈ જાતી હૈ, શુભ ભાવ આતે હૈ જાતે હૈ, અશુભ ભાવ આતે હૈ જાતે હૈ, યે સારે ભાવ આતે જાતે હૈ. યે ભાવ જો આતે જાતે હૈ વો મેરા સ્વરૂપ નહીં હૈ, યે ભાવો સે ભિન્ન ચૈતન્ય તત્વ વો મેરા સ્વરૂપ. તો કોઈ પર્યાયનું અભિમાન નહીં થાય, કોઈ પર્યાયમાં થતા ભાવોને જોઈને દીનતા નહીં થાય. મહેમાન છે, યાદ રાખજો આજથી, પર્યાય મહેમાન છે, આને જાને વાલી હૈ. પર્યાય ભી આને જાને વાલી હોને કે કારણ ઉસકે આશ્રય સે જીવન સુખમય નહીં બન સકતા. ભાવ તો આવીને વયો જશે. કાલે બહુ ભક્તિનો ભાવ હતો, બહુ સ્વાધ્યાયનો ભાવ હતો, આજે નથી. આજે નહીં આવે ભાવ, ક્રમબદ્ધમાં નહીં હોય તો નહીં આવે. ગમે તેટલું ટ્રાય કરો નહીં આવે. આખી પર્યાયથી કેવી રીતના અપ્રભાવિત રહેવું, અનઅફેક્ટેડ રહેવું, પોતાના અંદરમાં ચાલતા ભાવોથી. સૂક્ષ્મ વિષય છે આ, મને નથી ખબર કેટલું પકડાતું હશે બધાને, પણ બહુ સૂક્ષ્મ વિષય છે આ. પરદ્રવ્ય, પર્યાય અને આત્મા, શુદ્ધાત્મા. શુદ્ધાત્મા અલગ, આત્માની અંદર થવાવાળી પર્યાય અલગ, અને એ પર્યાયથી ભિન્ન આખો પરદ્રવ્ય અલગ. ત્રણ પાઠ કરજો, પરદ્રવ્ય, પર્યાય અને શુદ્ધાત્મા. તો એ પર્યાય જે છે એ તો આવન જાવન વાળી છે, આવા જવા વાળી છે, એ તો મહેમાન છે. એ ભાવો તો ક્ષણિક છે, એની દ્રષ્ટિ કરશું તો દુઃખી થશું, એનાથી દ્રષ્ટિ હટશે. અને જે આવા જવા વાળી પર્યાયોની વચ્ચે જે કાયમ રહેવા વાળો દ્રવ્ય છે, શુદ્ધાત્મા છે, ધ્રુવ આત્મા છે, એ ખરેખર હું છું, એ ખરેખર હું છું. આ રૂમાલ આમ થયો, આ રૂમાલ આમ થયો, આ રૂમાલ આમ આખો ખુલ્યો, આ રૂમાલની કોઈ પણ અવસ્થા થઈ, પણ આ કોઈ પણ અવસ્થાની વચ્ચે રૂમાલ તો રૂમાલ છે. શરીરની કોઈ પણ અવસ્થાની વચ્ચે શરીર તો શરીર છે. ઘઉંની કોઈ પણ અવસ્થાની વચ્ચે ઘઉ તો ઘઉં છે. રોટલી બનાવો, ભાખરી બનાવો, થેપલા બનાવો, પરોઠા બનાવો, રોટલા બનાવો, ગમે તે બનાવો, પૂરી બનાવો, શીરો બનાવો, રાબ બનાવો, ગમે તે બનાવો, લિક્વિડ ફોર્મ હોય, સોલિડ ફોર્મ હોય, સેમી સોલિડ હોય, કોઈ પણ ફોર્મ હોય, એ વીટ ઇઝ વીટ. બધામાં ઘઉં 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 છે. આ બધી પર્યાય તો આવા જવા વાળી છે. પર્યાય તો મહેમાન છે. કોઈનો પર્યાય ભાવ જોઈને, કોઈનો એક સમયનો પર્યાય ભાવ જોઈને, ઔદૈક ભાવ જોઈને, કોઈનો કશાય ભાવ જોઈને આપણે એ આખા વ્યક્તિને એવો માની લઈએ છે, એ આપણી સૌથી મોટી ભૂલ છે. આનું નામ છે પર્યાય દ્રષ્ટિ. પર્યાય વહી ગઈ, પરિસ્થિતિ વહી ગઈ, દિવસ વયા ગયા, મહિના વીતી ગયા, વર્ષો વીતી ગયા, પણ એ પર્યાયને પકડી રાખી જે વહી ગઈ, પકડી રાખી વહી ગઈ, એનું નામ પર્યાય દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ દુઃખી, પર્યાય દ્રષ્ટિ દુઃખ આપવાવાળી છે. પર્યાય કા એક નામ મહેમાન હૈ. પર્યાય કા જીવન કાળ એક સમય કા હૈ. આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પર્યાયના. પર્યાય કા જીવન કાળ એક સમય કા હૈ. પર્યાય આતી હૈ જાતી હૈ. પર્યાય ક્રમબદ્ધ હૈ. પર્યાય ફિક્સ હૈ. યોગ્યતા અનુસાર હોતી હૈ, હોતી રહેતી હૈ, હોતી રહેતી હૈ, હોતી રહેતી હૈ, હોતી રહેતી હૈ. અંદરમાં એ પ્રવાહ ચાલે છે. એક પછી એક પર્યાય, એક પછી એક. કોણ ડિસાઈડ કરવા બેઠું છે? આવ્યા બે પોઈન્ટ સમજાયા? આ ત્રીજો પણ પોઈન્ટ આપણે કરી દો. પર્યાયને સમજવાથી શું લાભ થાય છે? કે પર્યાય કા એક નામ મહેમાન હૈ, આતી જાતી હૈ. એટલે તમે સમજો તમને શું કહેવા માંગુ છો. એટલે અહીંયા પરદ્રવ્યથી આપણને નિશ્ચિંત કરી દીધા, હળવા કરી દીધા કે તું પરદ્રવ્યમાં કાંઈ કરી નથી શકતો. એનાથી આગળ પર્યાયો જે આવે જ આવે છે, ક્રમબદ્ધ છે, એનાથી પણ તને ભિન્ન બતાવી દીધો કે ખરેખર તું એ પર્યાયોમાં પણ કાંઈ નથી કરી શકતો. સમ્યક દર્શનની પર્યાય આવવાની હશે ને તો એની યોગ્યતા અનુસાર એ સમય આવશે, સામે એવા નિમિત્ત ઉભા રહેશે અને એની પહેલા એવો પુરુષાર્થ થયા વગર નહીં રહે. પુરુષાર્થ થયા વગર નહીં રહે, ક્રમબદ્ધ છે પુરુષાર્થ પણ. સમ્યક દર્શન આવવાનું હશે તો એની પહેલા સમજણ ચાલુ થઈ જશે, સમતા ચાલુ થઈ જશે, આ વ્યવસ્થિત અભ્યાસ ચાલુ થઈ જશે. એટલે એમ સમજો કે આપણે આ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા છે, આપણને આ સ્વાધ્યાયની રૂચિ છે. લોકડાઉનમાં પણ આપણને સ્વાધ્યાય ગમે છે, આ ઘરમાં બેઠા પણ આપણને આ વાત સાંભળવી ગમે છે, આપણને આ વાત રૂચે છે, આપણને છ દ્રવ્યોની સ્વતંત્રતાનું અહેસાસ થાય છે, શરીર અને આત્મા ભિન્ન છે આપણને ખબર પડે છે, બહારની દુનિયામાં હું કાંઈ કરી શકતો નથી આપણને ખબર પડે છે. આનો મતલબ એ છે કે આપણી યોગ્યતામાં હવે આગળ સમ્યક દર્શન આવવાનું છે, છે, છે. એટલે એની પહેલાનો આ પુરુષાર્થ ચાલે છે, ચાલે છે, ચાલે છે. આ પુરુષાર્થ હવે આપણે છોડી દેશું તો પાછા વયા જશું. આ પુરુષાર્થ આપણે છોડવાનો નથી. અને સમ્યક દર્શન આવવાનું હશે તો આ પુરુષાર્થ છૂટશે પણ નહીં. જાઓ, છૂટશે પણ નહીં. રૂચિ વધતી જશે, સમજણ વધતી જશે, કાંઈ પણ થશે સિચ્યુએશનમાં, સમતા, સમાધાન, શાંતિ. અને આપણે કહીએ પ્રેક્ટિકલ એપ્લિકેશન થયા વગર નહીં રહે. કર્મો નહીં બંધાવવાના હોય અહીંયા શાંતિ રહેશે, કર્મો બંધાવવાના હશે અહીંયા અશાંતિ રહેશે. સમ્યક દર્શન દૂર હશે તો અહીંયા અશાંતિ રહેશે, સમ્યક દર્શન નજીક હશે તો અહીંયા શાંતિ રહેશે. એ પર્યાય ફિક્સ છે, એ પર્યાય સુવ્યવસ્થિત છે, એ સુવ્યવસ્થિત વ્યવસ્થા પ્રમાણે કાર્ય યોગ્યતા અનુસાર થયા વગર નહીં રહે. તમને એમ થશે, અરે મને સ્વાધ્યાયની આટલી રૂચિ થઈ ગઈ, મેં તો વિચાર્યું પણ નહોતું કે મને સ્વાધ્યાયની આટલી રૂચિ થઈ જશે. તો તારા વિચારથી થાય છે શું? તે વિચાર્યું નહોતું એટલે. અને મેં કેટલું વિચાર્યું કે હું સમજું સમજું, પણ સમજમાં નથી આવતું. યોગ્યતા છે ભાઈ. તો કોઈ સમજા, કોઈને સમજમાં ન આવે તો એને જોઈને આપણને ગુસ્સો ના આવવો જોઈએ. કોઈને બહુ સંયોગક્ષમ હોય તો એને જોઈને એને પોતાને ઘમંડ ન થવું જોઈએ. આ બધી પર્યાયો છે, આ તારું સ્વરૂપ નથી, આ તો આવા જવાવાળી વસ્તુઓ છે. સમજો, વેરી 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 બ્યુટિફુલ ચેપ્ટર ઓફ જૈનિઝમ, પર્યાયની સ્વતંત્રતા જે આપણે હમણાં શીખી રહ્યા છીએ. પર્યાય મહેમાન છે, બ્યુટિફુલ. પર્યાય તો મહેમાન છે. પર્યાયનું જીવનકાળ એક સમયનું છે. કઈ પર્યાયને જોઈને રાગ કરું, કઈ પર્યાયને જોઈને દ્વેષ કરું, કઈ પર્યાયને રાખવા માંગું, કઈ પર્યાયને હટાવવા માંગું. અરે તું શું રાખવા વાળો, તું શું હટાવવા વાળો, એ તો એક સમયમાં હટવા વાળી છે, એનો તો એક સમયમાં નાશ થવાનો છે. બ્યુટિફુલ પોઈન્ટ સમજાય છે. પ્રત્યેક, હવે જો ગજબ, ત્રીજો ચોથો પોઈન્ટ, પ્રત્યેક દ્રવ્ય કે ગુણ અપને અપને મેં નિરંતર કાર્ય કરતે રહેતે હૈ. અને કેટલા કાર્ય થઈ રહ્યા છે અંદરમાં,
આત્મા છે, અનંત ગુણ છે, તો અનંત ગુણનું પ્રતિ સમય અનંત કાર્ય છે. હવે મને લોજિકથી તો તમે સમજાવો કે અનંત કાર્યને કોણ કરે છે? એક સમયમાં, એક દ્રવ્યમાં, એક સમયમાં કેટલી પર્યાય થાય છે? આઈ એમ આસ્કિંગ યુ અ ક્વેશ્ચન, સિમ્પલ ક્વેશ્ચન. એક દ્રવ્યમાં પુદ્ગલ હોય, પરમાણુ હોય, જીવ દ્રવ્ય હોય, નિગોદનો જીવ હોય, સિદ્ધ ભગવાનનો જીવ હોય, કોઈ પણ દ્રવ્ય લઈ લો, ધર્માસ્તિકાય હોય, અધર્માસ્તિકાય હોય, સમજો. આજની ચર્ચા બહુ માર્મિક છે, આના પર બહુ વિચાર કરજો. પ્રશ્નો આવે તો ખૂબ અંદરથી વાંચન કરજો, સમજો, ગુરુદેવશ્રીની વાણી સાંભળજો, પ્રશ્ન કરજો, સમાધાન કરજો. પણ ખૂબ આપણે કહીએ ને નિર્ભાર અને નિશંક, અને આપણે કહીએ ને કે એકદમ હળવા થઈ જજો આ ચેપ્ટર ભણીને ખૂબ, અને સાચી રીતે, સાચી સમજણથી. તો એક દ્રવ્યમાં ગુણ અનંત છે, અને એક એક ગુણનું કાર્ય હર સમય થાય છે. ઇટ ઇઝ નોટ લાઈક દેટ કે જ્ઞાન ગુણનું કાર્ય થાય તો શ્રદ્ધા ગુણ કહેશે હું તો આરામ કરું, હવે જ્ઞાન એનું કાર્ય કરી લે પછી હું મારું કાર્ય કરીશ. પછી શ્રદ્ધા કહેશે ચલ હવે હું મારું કાર્ય કરું, જ્ઞાન કહેશે ઠીક છે હવે શ્રદ્ધા એનું કામ કરે છે હું થોડી વાર આરામ કરું છું. અરે ના ના ના, એવું નથી થતું, એવું નથી થતું. હરેક ગુણનું કાર્ય ચાલુ છે એવરી સમય. હરેક ગુણની પર્યાય. તો મારો પ્રશ્ન છે, એક સમયમાં, એક દ્રવ્યમાં કેટલી પર્યાય? અનંત પર્યાય. હવે અનંત પર્યાયને કોણ કરે છે મને કહો? લોજિક તો તમે લગાડો. અનંત પર્યાયને કરવા વાળો કોણ છે? તો એનો મતલબ કે એ દ્રવ્યમાં એ ગુણની એ પર્યાય સ્વયમેવ સુવ્યવસ્થિત વ્યવસ્થા યોગ્યતા અનુસાર ક્રમબદ્ધ અપને અપને મેં હોતી રહેતી હૈ. આખું ફંક્શન સુવ્યવસ્થિત ચાલી રહ્યું છે દ્રવ્યનું. વાહ, બસ આવી વ્યવસ્થા સમજીને નિર્વાર થઈ ગયો. ફટાકથી પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટીને ફટાકથી દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ ચાલી ગઈ. ફટાકથી પોતાને અકર્તા, ઓહો હું તો અકર્તા છું, મને તો ક્યાંય કાંઈ કરવાની ગુંજાઈશ લાગતી નથી, નિર્ભાર થઈ ગયો, કર્તૃત્વનો બોજ ઉતરી ગયો, અરે હળવો થઈ ગયો, અરે એ આખા વિશ્વની ઉપર તરવા લાગ્યો, અરે સુખી થઈ ગયો, નિરાકુર થઈ ગયો, ચિંતા રહિત થઈ ગયો, નિશંક થઈ ગયો, નિર્ભાર થઈ ગયો, મસ્ત પોતાની દુનિયામાં મસ્ત થઈ ગયો. આનું નામ સમ્યક દ્રષ્ટિ. ઔદૈક ભાવ આવ્યો, લગ્ન કરવાનો ભાવ આવ્યો. આદિનાથ ભગવાનની વાત કરું, પ્રથમ તીર્થંકર, જયારે પોતે યુવાન અવસ્થામાં હતા, યુવાન હતા, મુનિ અવસ્થા નહોતી લીધી હજી, અને આદિનાથનો જીવ સર્વાર સિદ્ધિમાંથી આવ્યો હતો. તીર્થંકરનો જીવ યા તો સ્વર્ગમાંથી આવે યા તો નરકમાંથી આવે. તીર્થંકર જે ભાવમાં તીર્થંકર થઈને મોક્ષ જવાના છે, એ ભાવ માં એ આત્મા યા તો દેવમાંથી આવે યા તો નરકમાંથી આવે. આ તો બધાને ખબર છે, યા તો દેવમાંથી આવે યા તો નરકમાંથી આવે. હવે આદિનાથનો જીવ ઋષભદેવ, પહેલા તીર્થંકર, ઋષભદેવનો જીવ સર્વાર સિદ્ધિમાંથી આવ્યો હતો. સર્વાર સિદ્ધિ એટલે 16 સ્વર્ગ આપણે બધું શીખ્યા છે, 16 સ્વર્ગ, એના ઉપર 9 ગ્રેવિક, એના ઉપર 9 અનુદિશ, અને એના ઉપર 5 અનુત્તક. 16 સ્વર્ગ, 9 ગ્રેવિક, 9 અનુદિશ, 5 અનુત્તર. 5 અનુત્તરમાં વચ્ચે છે સર્વાર્થ સિદ્ધિ, ત્યાંથી બધા જીવો આવીને મોક્ષે જાય. એક ભવતારી. ઋષભદેવનો જીવ સર્વાર્થ સિદ્ધિમાંથી આવ્યો હતો, અને 33 સાગરનું આયુષ, અને આખું જીવન તત્વચર્ચા. માતા પિતાને લાગ્યું અરે આ તો ઉત્કૃષ્ટ ગતિમાંથી આવ્યો છે, તો આને તો લગ્ન કરવાનો ભાવ નહીં થાય, આને તો દીક્ષા લેવાનો ભાવ થઈ જશે. 84 લાખ પૂર્વ, તમે એમ આપણે ભાષા, આપણી સરળ ભાષામાં સમજીએ, 84 લાખ પૂર્વે એનું આયુષ હતું. બહુ લાંબુ આયુષ હતું, પણ આપણે સરળ ભાષામાં સમજીએ 84 યર્સનું આયુષ, સમજવા માટે 84 યર્સનું આયુષ હતું. માતા પિતાને એટલો ડર લાગતો હતો કે આ તો બહુ વિરક્ત જીવ છે, ને આ તો વૈરાગી જીવ છે, ને આને તો સર્વાર્થ સિદ્ધિથી આવ્યો છે, ત્યાં આટલી ચર્ચા કરી છે, તીર્થંકર થઈને મોક્ષે જવાના છે, તો લગ્ન તો કરશે નહીં, લગ્ન કરવાની વાત કી. કારણ કે બધા માતા પિતા એમ થાય કે મારો દીકરો લગ્ન કરે, જે પણ બધું, તીર્થંકરના માતા પિતાને પણ એવો ભાવ આવ્યો. પણ ડર પણ લાગતો હતો કે લગ્ન તો કરશે નહીં, લગ્ન તો કરશે નહીં, આ તો આપણે કેસું તો વાત ઉડાવી દેશે, આપણને કહી દેશે, મને તો મુનિ દીક્ષા ધારણ કરવી છે, મને તો વન જંગલમાં ચાલ્યું જવું છે. ડરી 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 ડરીને એમની પાસે ગયા. તમે વિચારો, હું તમને આમાં શું કહેવા માંગુ છું કે આમાં એ કહેવા માંગુ છું કે તીર્થંકર જેવા તીર્થંકર પણ પર્યાયમાં આવતા ભાવોથી ડરતા નથી. ભેદ જ્ઞાનના બળ પર એ પર્યાયથી ભિન્ન પોતાના આત્માને જોવે છે, એ પુરુષાર્થી છે. પર્યાયને જોઈને સ્વચ્છંદતાનું પોષણ કરે, પર્યાયને જોઈને રાગદ્વેષનું પોષણ કરે, ઉડાવી દે, સ્વચ્છંદતાનું પોષણ કરે એમ નહીં. પોઈન્ટ પકડજો. તો એ માતા પિતા ગયા અને આદિનાથના જીવને, ઋષભદેવના જીવને કહે છે, પહેલા તો નક્કી કરે છે કે પટાકી ના પાડશો તો આપણે શું સમજાવશું, આપણે એને ગ્રસ્ત જીવન માટે આપણે એને આગ્રહ કરશું, આમ કરશું, કેટલું બધું પ્લાનિંગ કરીને ગયા. અને આદિનાથના જીવને, ઋષભદેવના જીવને પૂછ્યું કે લગ્ન કરશો ને? તો કે હા કરશું ને. એકદમ શોક થઈ ગયા કે અરે અમને તો એમ થયું કે ના પાડી દેશે, પરંતુ એ ભાવ આવવાનો હતો, સર્જ તો આવી ગયો, લગ્ન થઈ ગયા. અરે 84 યર્સ નું આયુષ હતું, 83 યર્સ સુધી તો એ જીવગ્રસ્ત જીવનમાં હતા. લગ્ન થયા ત્યારે તો આ ભરત ચક્રવર્તી આદિ થયા ને, એમના તો પુત્ર થયા ભરત બાહુબલી, બે પુત્રી થઈ, બે પત્ની હતી, ખબર છે આપણને? બે પત્ની હતી, બે પુત્રી, બે આ આટલા પુત્ર થયા, હજારો પુત્ર થયા, કેટલા પુત્ર થયા, તો આ બધું ક્રમબદ્ધમાં હતું. દીક્ષા લેવાનું તો ક્રમબદ્ધમાં હતું. તો એ ટાઈમે દીક્ષા લેવાનો ભાવ જયારે આવ્યો, તો એ ટાઈમે નિમિત્ત પણ બહારમાં વૈરાગ્યનું બહેનું કે નીલાંજનાનું નૃત્ય જોયું અને એનું મૃત્યુ થઈ ગયું નાચતા નાચતા, એનું નાચતા નાચતા મૃત્યુ થઈ ગયું. વૈરાગ્ય આવ્યો અને છોડીને ચાલ્યા ગયા. બોલો, નૃત્ય જોતા હતા રાજમહેલમાં બેસીને 83 યર્સ સુધી, અને આયુ 84 યર્સ નું. બધાને ચિંતા થતી હતી કે ક્યારે દીક્ષા લેશે, ક્યારે દીક્ષા લેશે, ક્યારે દીક્ષા લેશે. એ પોતે આરામ નિર્વાર વિક્રમપદમાં પર્યાયમાં જયારે આવવાનું હશે ત્યારે બહારમાં નિમિત્ત પણ બનશે અને અંદરમાં એ ભાવ પણ આવશે, એ પ્રકારનો વૈરાગ્ય પણ આવશે, એ બધું આવશે. અને આવી ગયું અને છોડીને વયા ગયા અને દીક્ષા લઈ લીધી અને શપક્ષિણી માંડીને પછી આગળ 1000 વર્ષ રહ્યા મુનિ દીક્ષામાં, અને પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને અરિહંત બનીને ધર્મતીર્થની સ્થાપના કરી અને સિદ્ધ અવસ્થામાં બિરાજમાન થઈ ગયા. બોલો, કેટલું ફિક્સ છે, કોઈ આકૃતા નહીં, કોઈ પણ ભાવ આવે એકદમ ફિક્સ. અરે આ બધું ક્રમબદ્ધ છે. કોઈ પણ શરીરમાં પરિવર્તન થાય ક્રમબદ્ધ છે. સંયોગનો વિયોગ, સંયોગનો વિયોગ એ નિશ્ચિત છે. સંયોગ જોવો તો વિયોગ દેખાવો જોઈએ. સંયોગ જ્ઞાની શું કહે છે? સંયોગને જુઓ, ઘરને જુઓ, કુટુંબને જુઓ, શરીરને જુઓ, પુત્ર પુત્રીઓને જુઓ, બધું જોતા એ સંયોગને જોતા વિયોગ દેખાવો જોઈએ. એ પુરુષાર્થી છે. સમજાયો? આ પોઈન્ટ બહુ સરસ આવ્યો. શું આવ્યો? કે પર્યાય એક સમય વર્તી હોને સે વ કભી ભી સ્થાયી નહીં હો સકતી હૈ. નેક્સ્ટ પોઈન્ટ, કભી ભી સ્થાયી નહીં હો સકતી હૈ. નહીં, એની પહેલા પ્રત્યેક દ્રવ્ય કે ગુણ અપને અપને મેં નિરંતર કાર્ય કરતે હૈ. બસ આ જ બધી વાતોને દ્રઢ કરે છે. ઉસમે કિસી અન્ય કે, બહુ ગજબ, આ પોઈન્ટ પણ બહુ ગજબ છે. ઉસમે કિસી અન્ય કે હસ્તક્ષેપ કી તનિક ભી આવશ્યકતા નહીં હૈ. આરા ભૂમાલના પર્ણમનમાં કોઈ બીજા દ્રવ્યના પર્ણમનની આવશ્યકતા, મદદની જરૂર નથી. આ એના ક્ષેત્રમાં રહીને એનું કાર્ય કરે છે. શરીર એનામાં રહીને એનું કાર્ય કરે છે, એનો બદલાવ થયા કરે છે. કોઈને કોઈની જરૂરત, કોઈને કોઈમાં ઇન્ટરફિયરન્સ, હસ્તક્ષેપ, મદદ, પરાધીનતાની જરૂર નથી. આખું વિશ્વ સ્વતંત્રપણે પરિણમી રહ્યું છે. પૂરું કરી સમય થઈ ગયો. આખું વિશ્વ સ્વતંત્રપણે પરિણમી રહ્યું છે. એટલી ગજબની વાત છે. તો શું વાત આવી? પ્રત્યેક દ્રવ્ય કે ગુણ અપને અપને મેં નિરંતર કાર્ય કરતે રહેતે હૈ. ઉનમેં કિસી અન્ય કે હસ્તક્ષેપ કી તનિક ભી જરૂરત ઓર આવશ્યકતા નહીં હૈ. યહ સમજ મેં આ જાને પર, જો હવે સાંભળો ગજબ, યહ સમજ મેં આ જાને પર કિસી કા અચ્છા બુરા કરને કા ભાવ નષ્ટ હો જાતા હૈ. કોઈ મેરા અચ્છા બુરા કર દેગા એસી ચિંતા યા ભય નષ્ટ હો જાતી હૈ, जिससे तनिक भी राग द्वेष की उत्पत्ति नहीं होती है, जीवन सहज समतामय हो जाता है। एक को एक पॉइंट में जीवन समतामय है, राग द्वेष नो भाव न थवो जो है, कर्तृत्व भाव न थवो जो है, कोई एक बीजा में हस्तक्षेप नहीं करती तो अमरु खराब करी देते, अमरु सारू करी देते, पराधीनता, डिपेंडेंसी, आकुड़ता, भय, चिंता, हूँ नहीं हो तो बधानु शू थशे, शू थशे, मारा वगर बधानु शू थशे, घर केम चालशे, दुकान केम चालशे, परिवार केम चालशे, बाळको केम मोटा थशे। अरे हजारों बाळको ना माता पिता मरी जाय छे, बाळको मोटा नथी थता, गुजरी जाय छे, हजारों बाळको ना माता पिता वया जाय छे, बाळको ना माता पिता बाळको ने छोड़ीने, तो शू बाळको मोटा नथी थता? केटली क्रमबद्धता छे, केटली स्वतंत्रता छे, अने आवी स्वतंत्रता ने क्रमबद्धता नी घोषणा करवा वाळो जीन शासन छे। तनिक भी हस्तक्षेप की जरूरत नहीं है, कोई कोई नु कार्य करी आपे, कोई कोई ने संभाळे एवुं नथी। आ तो आपणी मान्यता में आपणे मानीए छे, आपणी मोहनी पर्यायो चाले छे, आपणा राग द्वेष ना परिणाम चाले छे, एटले आपणे एमां एम मानीए छे के आ मारा कारणे, हुं आना कारणे, मैं आने मोटो कर्यो, मैं आनुं आम कर्युं, मैं आनुं आम कर्युं। तमे बाळकोने शुं मोटा कर्या? એટલે 10 વર્ષના તમે કર્યા, બાળકોને 50 વર્ષના તમે કર્યા, તમે શું જઈને કર્યું બાળકમાં? એના આત્મામાં જઈને શું કર્યું? એના શરીરમાં જઈને શું કર્યું? એ ગર્ભમાં હતો 9 મહિના માટે રહ્યો તો એમાં તમે શું કર્યું? એનું એક એક સમયનું પરિણામ થઈ રહ્યું છે, બદલાઈ રહ્યું છે, તમે શું કરી શકો છો? अगर तमे करी शकता हो तो कोई बाड़क ने रोग न थवो जोईए, कोई बाड़क बीमार न पड़ो जोईए, कोई बाड़क रड़वू न जोईए, कोई बाड़क नो नेचर खराब न थवो जोईए। तमारा अनुसार थतुं होय तो एनो नेचर खराब न थाय, एने क्रोध न आवे, ए कोई नु खराब न करे। कोई बाड़को आउटलाइने चाल्या जाय छे, कोई ने कुसंगति में वयो जाय छे, केटलुं बधुं थाय छे। अगर तमे करी शकता हो तो शुं करी शको छो? जल्दी स्वीकारो आ वातने, આ સિદ્ધાંતને, આ પ્રિન્સિપલને જેટલું જલ્દી સ્વીકારશો, જેટલું જલ્દી અંદરમાં એને નિર્ધાર કરશો, એને અંદરમાં અવધારણ કરશો, એને ગ્રહણ કરશો, એને સમજશો, એના પર વિશ્વાસ લાવશો, એટલી જ નિશંકતા નિડરતા આવશે। કહેવા માટે નથી કેતી, ખરેખર કહું છું તમને, પર્યાય એક સમય માત્ર કી હોને સે કભી ભી સ્થાયી નહીં હો સકતી હૈ, શરણભૂત નહીં હો સકતી હૈ, પર્યાય कभी भी शरण देने में समर्थ नहीं हो सकती है। पर्याय ना शरण थी, पर्याय ने पोतानी मानवा थी, राग द्वेष ना परिणाम ने पोतानु स्वरूप मानवा थी, क्यारे पण सुखनी प्राप्ति नहीं थाय। आ समझीने पर्याय मात्र से दृष्टि हटकर स्थायी स्वभाव पर दृष्टि जानी चाहिए, जिससे अपना जीवन सुखमय होगा। अज्ञानी जीव परिग्रह ने साचवामां लाग्यो छे, अने ज्ञानी पोताना भावो ने साचवामां लाग्यो छे। भाव न बगड़े, पर्याय बुद्धि न थाय, पर्याय नी पराधीनता न थाय, पर्याय नो लक्ष्य छूटे, द्रव्य स्वभाव नो लक्ष्य थाय, अने पर्याय नो ज्ञान थाय तो पण पर्याय मां एकत्व न थाय। जाणे मात्र जाणे, ओके हूँ जाननार छू, ओके हमणा आ भाव आवानो छे, हूँ जाननार छू, आ भावथी हूँ जुदो छू, आ भावनो हूँ करता नथी, आवीने वयो गयो, जो आवीने वयो गयो, हवे एने पकड़ी शू राखो, एने पोतानुं शू मानवू, एने हटावो शू, एने लावो शू, एनाथी पोतानुं मापदंड शू करवू, एनाथी बीजानुं मापदंड शू करवू? ब्यूटिफुल पर्यायनुं स्वरूप समझो, पर्यायनो नेचर समझो, पर्यायनी सुव्यवस्थित व्यवस्था समझो, पर्यायनो जीवन काळ समझो, પર્યાયનો નેચર સમજો। ઉત્પાદ વ્યય, ઉત્પન્ન થવું, નષ્ટ થવું, ઉત્પન્ન થવું, નષ્ટ થવું, ઉત્પન્ન થવું, નષ્ટ થવું, જે પણ અંદરમાં ભાવો થાય છે ને, સારા ખરાબ, ખાવા પીવા, રાગ દ્વેષના પરિણામ ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, બદલાય છે, બદલાય છે, બદલાય છે। એક કલાક ગેમ રમી થાકી ગયા, હવે ભાવ બદલાયો, પાછો ભાવ બદલાયો, હવે ઊંઘી જઈએ, હવે ઉઠી જઈએ, હવે ખાઈએ, હવે પીએ, હવે આમ કરીએ, હવે આમ કરીએ, હવે ટીવી જોઈએ, હવે ખાવાનું ખાઈએ, હવે થોડો સ્વાધ્યાય કરીએ, મંદિર જઈએ, દર્શન કરીએ, પૂજા કરીએ, યાત્રા કરીએ, આ કરીએ, તે કરીએ, બાળક સાથે રમીએ, આ બધા ભાવ અંદરમાં બદલાયા કરે છે। એ બદલતો ભાવ એ મારો સ્વભાવ નથી, પહેલા તો એકનો નિર્ણય કરો, એ પર્યાય મારું સ્વરૂપ નથી, નિર્ણય કરો આજે। એનાથી ભિન્ન કોઈક સ્થાયી રહેવા વાળી, એકરૂપ રહેવા વાળી વસ્તુ એ મારો સ્વભાવ છે। થશે એના દર્શન, થશે એનો અનુભવ, પણ પહેલા નક્કી કરો કે કોણ છું હું. આ શરીર હું નથી, આ સંયોગ હું નથી. તો હવે આનાથી સૂક્ષ્મ વાત આપણે આજે ભણી કે આ પર્યાય માત્ર હું નથી, આ પર્યાય માત્ર હું નથી, આ બદલતા ભાવ હું નથી. એ ક્રમબદ્ધમાં આવે છે, જાય છે, એ મહેમાન છે, આવન જાવન વાળા છે, એક સમયથી વધારે ટકવાના નથી. હવે ક્રોધનો ભાવ જોઈને દુઃખી 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 દુઃખી, હું ક્રોધી હું ક્રોધી હું ક્રોધી હું ક્રોધી, ભાવ બગડી ગયો ભાવ બગડી ગયો, મારા ભાવ બગડી ગયા મારા ભાવ. અરે તારો સ્વભાવ બગડતો નથી, ભાવ બગડી ગયા. ભાવ કમજોર છે, તું કમજોર નથી. ભાવમાં અશુદ્ધતા છે, તું અશુદ્ધ નથી. ભાવમાં રાગ દ્વેષ છે, તું રાગી દ્વેષી નથી. ભાવથી જુદો પોતાને સ્વભાવ તત્વ માનો. ભાવમાં રાગ દ્વેષ છે આજે, તું રાગ દ્વેષ વાળો નથી. તારામાં રાગ દ્વેષ નથી ઘૂસી ગયા. અગર તારામાં ઘૂસી ગયા હોત તો તું અશુદ્ધ થઈ ગયો. તું અશુદ્ધ નથી, તું પરિપૂર્ણ છે. પર્યાય કમજોર છે, પર્યાય અપૂર્ણ છે, પર્યાયમાં રાગ દ્વેષ છે. અરે કમજોરી જોઈને બાળકને કમજોર નથી માનતા, એ કમજોરી તો ક્ષણિક છે બાળકની. બાળક 2 વર્ષનો છે, કમજોર છે, તો બાળક 20 વર્ષનો થશે. બાળકમાં શક્તિ છે 20 વર્ષની થવાની. બાળકમાં શક્તિ છે સીએ એમબીએ કરવાની. આજે શક્તિ નથી, ત્રિકાળ શક્તિ નથી, એ વાત ક્યાંથી આવી? 2 વર્ષના બાળકને લઈને થોડી ફેંકી દો છો ત્યારે આ તો 2 વર્ષનો છે, આ તો નકામો છે, આનું તો કઈ કામનું નથી. અરે અરે એની યોગ્યતા તો આવા દો, એનામાં બધી સામર્થ ભરી છે 2 વર્ષના 2 દિવસના બાળકમાં. બ્યુટિફુલ ટોપિક પૂરું ગયું અહીંયા મેં. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બ્યુટિફુલ સિદ્ધાંત પ્રિન્સિપલ, હળવા થવાનો આખો માર્ગ, કળા, આર્ટ ઓફ લિવિંગ, હાઉ ટુ ટેકલ સિચ્યુએશન, હાઉ ટુ સી યોર સેલ્ફ ભિન્ન ફ્રોમ પર્યાય ઓલ્સો, પરદ્રવ્ય એન્ડ પર્યાય બોથ, એનાથી ભિન્ન, એનું સ્વરૂપ સમજીને એનાથી ભિન્ન થવાશે, અધરવાઇઝ નહીં થવાય. અને ગુરુદેશી આ જ કરાયું છે, આ જ કરાયું છે. 45 યર્સ, 9000 પ્રવચન, જસ્ટ ધીસ એંગલ. તું આ પર્યાયથી ભિન્ન, તું ભિન્ન, તું ભિન્ન, તું ત્રિકાળ, તું ચૈતન્ય, તું શુદ્ધ, તું જ્ઞાયક, તું પર્યાયથી ભિન્ન, તું ભગવાન, તું પરમાત્મા, તું જ્ઞાયક, તું પરિપૂર્ણ, તું અનંત ગુણથી ભરેલો. પર્યાય આવે છે જાય છે, પર્યાય એક સમયની છે, શુદ્ધ હોય કે અશુદ્ધ હોય. આઈ ડોન્ટ નો આજે કેટલું સમજાયું હશે. પ્લીઝ કોઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછજો. ક્રમબદ્ધના રિલેશનમાં, પર્યાયના રિલેશનમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો દે આર વેલકમ. આજનો ટોપિક અહીંયા પૂરો કરું છું, થોડી ચર્ચા આગળ કરશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. અનેકાન્મય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જિન વાણી માત નો જય હો. ધન્ય આમ ભક્તોના અનંત ઉપકારી કહાન ગુરુ દેવ નો જય હો. ધન્ય અવતાર કૃષ્ણમૂર્તિ ભગવતી માત નો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મ નો જય. જય જિનેન્દ્ર બધાના.